HD Smartcast. आप सुन रहे हैं HD Smartcast और ये है Fever FM Production.
તમે સાંભળી રહ્યા છો વ્રત કથાઓ આરજે નિશિતા સાથે.
હિંગળાજમાનું વ્રત. આ વ્રત નવ ગુરુવારનું છે. કોઈ પણ ઉત્તમ માસના પ્રથમ ગુરુવારથી આ વ્રત શરૂ કરવું. પિતૃમાસ એટલે કે કારતક કે ભાદરવા માસમાં આ વ્રત શરૂ ન કરવું. ગુરુવારના દિવસે ઘરની કોઈ પણ દિવાલ પાસે એક પાટલો મૂકી તેની ઉપર લાલ વસ્ત્ર પાથરી માં હિંગળાજની છબીની ઉત્તરાભિમુખ સ્થાપના કરવી, એટલે કે માં હિંગળાજનું મુખ ઉત્તર તરફ રહેવું જોઈએ. માની છબી પાસે એક મુઠ્ઠી ચોખા તથા ગોળનો ગાંગડો મૂકવો. માં હિંગળાજને ચાંદલો કરી ચોખા અથવા પુષ્પોથી વધાવવા. ઘીનો દીવો પ્રગટાવવો. અગરબત્તી કરવી. પછી વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. કથા વાંચતી કે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા. કથા પૂરી થાય પછી એ ચોખાથી માં હિંગળાજને વધાવી લેવા. પછી 1, 3 કે 5 દિવેટની આરતી ઉતારવી. આરતી કર્યા બાદ માને થાળ ધરાવવો. થાળમાં 1.25 પાશેરનો લોટ કંસાર ધરાવવો. શક્તિ હોય તો વધારે પણ ધરાવી શકાય. ત્યારબાદ એ પ્રસાદ સૌને વહેંચી દેવો. વ્રત કરનારે એકટાણું કરવું. ફળાહાર કરી શકાય. વ્રત કરનાર સ્ત્રીને ગુરુવારે અડચણ આવતી હોય કે બહારગામ જવાનું થયું હોય તો પછીના ગુરુવારે વ્રત કરવું. વ્રત કરનારે માં હિંગળાજનું પૂજન ખૂબ જ શ્રદ્ધાભાવથી કરવું. શરૂ કરીએ હિંગળાજ માનું વ્રતની વાર્તા. એક નાના સરખા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર જ હતો. આ બ્રાહ્મણ બ્રાહ્મણી એટલા બધા ગરીબ હતા કે તેમને રહેવા માટે એક તૂટ્યું ફૂટ્યું ઝૂંપડું હતું. તેના છાપરામાં પણ મોટા મોટા બાખોલા પડ્યા હતા, જેથી ચોમાસામાં તો આખું ઝૂંપડું પાણીથી ભરાઈ જતું. પતિ પત્ની તથા પુત્ર ત્રણેય ઝૂંપડાના એક ખૂણામાં આખી રાત જાગતા બેસી રહેતા. તેમને નવા નળિયા ન ખાવવાનો પણ વેંત હતો નહીં. તેઓ પોતાની ગરીબીને લીધે એકના એક પુત્રને સારી રીતે ઉછેરી શકતા પણ નહીં. બ્રાહ્મણ આમ તો ઘણો ધાર્મિક વૃત્તિનો હતો, પરંતુ સાવ અભણ હતો. વળી કોઈ કર્મકાંડની વિધિ પણ જાણતો નહીં, એટલે તે કંઈ પ્રવૃત્તિ કરી શકતો નહીં. તે ઘેર ઘેર લોટ માંગીને માંડ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. તે અભણ હોવાના કારણે તેનું ગામમાં કોઈ માન પણ હતું નહીં. આ ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના દુઃખના દિવસોમાં પણ હસ્તુમો રાખી જીવન જીવતા હતા. તેમને શરીર ઢાંકવા માટે માંડ ફાટ્યા તૂટ્યા એકાદ બે વસ્ત્રો હતા. બ્રાહ્મણીને કોઈ વાર તહેવારે એકાદ સાડી દાનમાં મળી જાય તો તે થીગડા મારી મારીને આખું વર્ષ ચલાવતી. નાના સરખા ગામમાં બીજું કંઈ કામ પણ મળે નહીં. ક્યાંય કોઈના ઘેર ગોદડા કરવા હોય તો તે બ્રાહ્મણીને બોલાવે અને તેની મજૂરીના 4-8 આના આપી દે. આ પૈસા બ્રાહ્મણી માટે તો 100 રૂપિયા જેવા લાગતા. વળી કોઈના ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે વળી બ્રાહ્મણી તેમનું નાનું મોટું કામ કરવા જાય ત્યારે પણ માંડ થોડા પૈસા મળી રહેતા. આમ તેમનું જીવનનું ગાડું ચાલ્યા કરતું. બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના આ દુર્ભાગ્ય માટે ખૂબ જ નિસાસા નાખતા. તેઓ પોતાના 5 વર્ષના એકના એક રૂપાળા રાજકુંવર જેવા પુત્રને જોઈ ખૂબ જ દુઃખી થતા. તેમને થતું કે અરે રે ભગવાન, આ કોમળ ફૂલ જેવા બાળકે અમારા જેવા કમનસીબના ઘેર ક્યાં જન્મ લીધો? અમે એને સારી રીતે ઉછેરી પણ શકતા નથી. જો એ કોઈ શ્રીમંતને ઘેર જન્મ્યો હોત તો તે ભલે પૂજાત. ખેર, નસીબથી મોટું કોણ બળવાન છે. તેમના દીકરાનું નામ રામ હતું. તે ખૂબ જ રૂપાળો અને દેખાવડો હતો. તે બોલે તો જાણે મોતી વરસે અને હસે તો બધાના દિલ જીતી લે. આ નાનકડા રામને પણ ગરીબીને લીધે ફાટ્યા તૂટ્યા કપડાં પહેરવા પડતા. વળી આજુબાજુથી કોઈ જૂના કપડાં આપી જાય તો રામ ખૂબ જ હરખાઈને તે કપડાં પહેરી લેતો. તેના નસીબમાં નવા નકોર કપડાં પહેરવાનું લખાયું જ નહોતું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો રામ ગમે તેમ કરીને પોતાની જિંદગીના દિવસો વિતાવતા હતા. અચાનક એક વર્ષે વરસાદ ઓછો થતાં ગામની અડધી વસ્તી મજૂરી કરવા દૂર દૂર ગામોમાં ચાલી ગઈ. ગામમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. હવે ગામમાં જ લોકોને ખાવાના ફાંફા પડવા લાગ્યા ત્યાં બિચારા બ્રાહ્મણને કોણ લોટ આપે? તે દરરોજ આખું ગામ ફરે ત્યાં માંડ 2 રોટલા થઈ રહે તેટલો લોટ મળે. હવે 3 માણસના ખોળિયાને આખો દિવસ 2 રોટલા ક્યાંથી ચાલે? ઘણીવાર તો 2-3 દિવસ સુધી બ્રાહ્મણ બ્રાહ્મણીને ભૂખ્યા રહેવું પડતું. જે કાંઈ થોડા ઘણું મળે તેમાંથી પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભરે. બ્રાહ્મણથી ઘરની આ હાલત જોઈ શકાતી નહીં. તે ખૂબ જ દુઃખી થઈ જતો. એક દિવસ તેણે બ્રાહ્મણીને કહ્યું, હવે આ ગામમાં રહેવાય તેમ નથી. બધા મજૂરી કરવા દૂર દૂરના ગામે ગયા છે. જો તું હા પાડે તો હું પણ 4-6 મહિના શહેરમાં જાઉં અને મારું નસીબ અજમાવી જોઉં. આમ તો મને કંઈ આવડતું નથી, પણ શહેરમાં તો ગમે તે મહેનત મજૂરી કરી 2 પૈસા રળી શકીશ. તું અને રામ અહીં રહેજો. મારા બદલે લોટ તું માંગવા જજે. તે લોટથી તમારા બંનેનું પેટ તો ભરાઈ જશે પણ ત્રણનું નહીં ભરાય. શહેરમાં મને કંઈ સારું કામ મળી રહે અને રહેવાનું ઠેકાણું પડી જાય પછી તમને અહીંથી લઈ જઈશ. થોડા મહિના તમારે સહન કરવું પડશે પણ ભગવાનની મરજી હશે તો સૌ સારા વાના થશે. બ્રાહ્મણીને તો પોતાનો પતિ પોતાની આંખોથી સહેજ પણ અળગો થાય તેવી જરાય ઈચ્છા ન હતી. પણ કુદરત આગળ કોઈનું ચાલતું નથી, કુદરત ધારે તેમ માનવીને જીવવું પડતું હોય છે. બ્રાહ્મણીને પણ થયું કે અહીં રહી ભૂખ્યા મરવા કરતાં શહેરમાં કંઈક કામ મળી જાય તો સારું ને, એવી આશાએ તેણે હા પાડી. બ્રાહ્મણે તો શહેરમાં જવાનું નક્કી કરી લીધું. બીજા જ દિવસે બ્રાહ્મણ તો થોડું ભાથું લઈ શહેર તરફ નીકળી પડ્યો. બ્રાહ્મણીએ ભીની આંખે તેને વિદાય આપી. તે લગ્ન પછી કદી બ્રાહ્મણથી દૂર રહી ન હતી પણ સંજોગોને લીધે આજે તેને બ્રાહ્મણથી વિખૂટા પડવું પડ્યું. તે ખૂબ જ લાચાર બની ગઈ. બ્રાહ્મણના ગયા પછી બ્રાહ્મણી ગામમાં લોટ માંગવા જતી અને જે મળે તેમાંથી માં દીકરો પોતાનું ગુજરાન ચલાવતા. આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. દુષ્કાળના ઓળા વધુ ને વધુ ઘેરા થતા જતા હતા. હવે એ ગામમાંથી લોટ પણ ખૂબ જ ઓછો મળતો. કહે છે ને કે માનવીને દુઃખ આવે ત્યારે બધી બાજુથી આવે છે. પતિ પાછો આવીને જરૂર તેમને શહેરમાં લઈ જશે અને સુખનો રોટલો મળશે એ આશાએ બ્રાહ્મણી ગમે તેમ કરીને દિવસો વિતાવવા લાગી. તે અચાનક બ્રાહ્મણી ઉપર બીજી એક અણધારી મુસીબત આવી પડી. બ્રાહ્મણી રોજ ગામના દરબારગઢમાં લોટ માંગવા જતી. દરબારની પત્ની બ્રાહ્મણીને જરૂર મુઠ્ઠીભર લોટ આપતી. એક દિવસ બ્રાહ્મણી દરબારગઢમાં લોટ માંગવા ગઈ. ત્યાં દરબારના ઘેર મહેમાન બનેલા એક જાગીરદારની કામાંધ નજર બ્રાહ્મણી પર પડી. બ્રાહ્મણી સાદા વસ્ત્રોમાં પણ અત્યંત રૂપાળી દેખાતી હતી. વળી તેના ફાટ્યા તૂટ્યા કપડાં તેના શરીરના અંગોની ચાળી ખાતા હતા. સાગના સોટા જેવી પાતળી કાયા, રૂપાળો ચહેરો અને હરણી જેવી મોટી ચમકદાર આંખો, આ જોઈને જાગીરદાર તેના પર મોહિત થઈ ગયો. તેણે તરત જ એક નોકરને બોલાવી બ્રાહ્મણી વિશે બધી વાત જાણી લીધી. બ્રાહ્મણી વિશે વાત જાણ્યા પછી જાગીરદાર ખુશ થઈ ગયો. તેને થયું કે બ્રાહ્મણીની આગળ પાછળ કોઈ નથી. આ તો એવી વાત થઈ કે આકડે મધ છે એ પણ માખીઓ વગરનું. જાગીરદાર ખૂબ હોશિયાર હતો કે કેવા માણસ પાસેથી કેવી રીતે કામ કઢાવવું. તે તો રાત થતાં બ્રાહ્મણીને ઘેર પહોંચી ગયો. પહેલાં તો તેણે બ્રાહ્મણી સાથે મીઠી મીઠી વાતો કરી તેને ભોળવી લીધી. પછી તે ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે રાત થતાં ફરી તે બ્રાહ્મણીના ઘેર આવ્યો અને ધીરે ધીરે વાત વાતમાં તેની પાસે અણછાજતી માંગણી કરી. બ્રાહ્મણી તો આ સાંભળતા જ ગુસ્સે થઈને બોલી, આ તો પવિત્ર બ્રાહ્મણીનું ઘર છે, હું ભલે ગરીબ હોઉં પણ શરીરના સોદા કરનારી નથી. હાથ લગાડી જો, અહીંથી જીવતો જવા નહીં દઉં. જાગીરદાર તો બ્રાહ્મણીનું આ રૂપ જોઈ ખૂબ જ ડઘાઈ ગયો. તેને થયું કે બ્રાહ્મણી તો ભોળી હશે, તેની આગળથી બધું કામ પાર પડી જશે પણ આ તો બધું જ અવળું પડ્યું. તેણે થયું કે આની આગળ ધાક ધમકી કામ નહીં આવે એટલે તેણે બ્રાહ્મણીને નાણાંની લાલચ આપી. આ બ્રાહ્મણી તો એકની બે ન થઈ, ઉલટી તે તો ઊંચા અવાજે બૂમો પાડવા માંડી કે તરત જ જાગીરદાર દાંત કચકચાવતો ધમકી આપતો બોલ્યો, કાલે તને આખા ગામમાં બે આબરૂ ન કરું ને તો મારું નામ નરસિંહ નહીં. આજે તો ખાલી હાથે પાછો જાઉં છું પણ કાલે તો તને એવી લાચાર કરી દઉં કે તું સામે ચાલીને મારી પાસે આવીશ. આમ બોલતો બોલતો જાગીરદાર ત્યાંથી ચાલ્યો ગયો. બ્રાહ્મણી તો ખૂબ જ ડઘાઈ ગઈ. તેની તો આંખોની ઊંઘ પણ ઉડી ગઈ. તે વિચારવા લાગી કે જાગીરદાર તો ખૂબ ધનવાન છે, વળી સત્તા આગળ શણ પણ નકામું છે. આજકાલ લોકો સત્તા અને પૈસાવાળાને જ પૂજે છે, કોઈ મારી ગરીબની વાત સાચી માનશે નહીં. વળી એ બળજબરીથી મારી ઇજ્જત લૂંટી લેશે તો મારે આત્મહત્યા કરવાનો જ વારો આવશે. આમ વિચારી તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેને પોતાના પતિ બ્રાહ્મણની ખૂબ જ યાદ આવી ગઈ. તેની આંખમાંથી આંસુઓ નીકળી પડ્યા. તેણે રાતોરાત ગામ છોડવાનો વિચાર કરી લીધો. તેણે એક પોટકામાં થોડા ફાટ્યા તૂટ્યા કપડાં બાંધી પોતાના 5 વર્ષના પુત્ર રામને ઊંઘમાંથી ઉઠાડી ઘરમાંથી નીકળી ગઈ. અંધારામાં વગડાની કેડી ઉપર તેણે ખૂબ જ કાંઠા વાગ્યા. પણ એને તો એક જ ધૂન હતી કે અજવાળું થતાં પહેલાં આ ગામનો સીમાડો છોડી દેવો. બ્રાહ્મણી તો પોતાના મક્કમ નિર્ણયે ફટાફટ ચાલવા માંડી. પણ પેલો રામ બિચારો કેટલે સુધી ચાલે, તે તો અધવચ્ચે જ રડવા લાગ્યો ને માને કહેવા લાગ્યો, માં મારા પગમાં કાંટા વાગ્યા છે, મારાથી હવે ચલાતું નથી. પણ બ્રાહ્મણી તો તેની વાત સાંભળ્યા વગર તેને હાથ પકડીને તેને ઢસડીને ચલાવવા લાગી. થોડુંક આગળ જતા રામ ખૂબ જ રડવા લાગ્યો ને તે તો ચક્કર ખાઈને નીચે પડી ગયો. બ્રાહ્મણી બિચારી ગભરાઈ ગઈ. તેણે તરત જ રામને ઢંઢોળીને બેઠો કર્યો. પછી બંને જણા એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. બ્રાહ્મણીને તો હજુ પણ પેલા જાગીરદારનો ભય સતાવ્યા કરતો હતો, પરંતુ થાકી ગયેલો રામ તો તરત જ જમીન પર સીધો થઈ ઊંઘી ગયો. બ્રાહ્મણી તે ઝાડની ટેકે લાંબા પગ કરીને બેઠી. થોડી વારમાં તેની આંખ પણ મળી ગઈ. આમ માં દીકરો જંગલમાં આરામથી જમીન પર ઊંઘી ગયા. હજી પણ બ્રાહ્મણીના દુઃખનો પાર નહોતો આવ્યો. બ્રાહ્મણીની બાજુમાંથી એક ઝેરી સાપ પસાર થઈ રહ્યો હતો. ઊંઘમાં બ્રાહ્મણીનો પગ તે સાપને અડી ગયો કે તરત જ સાપ ફૂફાડો મારી બ્રાહ્મણીના પગને દંશ દઈ સડસડાટ ચાલવા લાગ્યો. બ્રાહ્મણી તો બિચારી ચીસ પાડી બેઠી ગઈ. સરકતા સાપને જોઈ તેના દિલમાં ધ્રાસકો પડ્યો. ધીમે ધીમે તેની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. નજર સામે મોત નાચતું હતું, પણ તેને તો પોતાના કરતા પોતાના પુત્રની ચિંતા વધુ સતાવ્યા કરતી હતી. અરે રે, મારા મૃત્યુ બાદ તેનું શું થશે? કોણ તેને સંભાળશે? તેના પિતા તો ન જાણે ક્યાં હશે? આમ વિચારતી વિચારતી ઝેરના અસરને લીધે બ્રાહ્મણી બેહોશ થવા લાગી. એ વખતે પરોઢનો સમય થવા આવ્યો હતો. થોડો થોડો ઉજાશ ફેલાયો. ભગવાનને જાણે આ કુમળા ફૂલ જેવા બાળક પર તથા તેની મા પર દયા આવી હોય તેમ કેટલાક સાધુઓ ત્યાંથી નીકળ્યા. તેઓ જંગલમાં સમાધિ લેવા નીકળ્યા હતા. તેમની નજર ઊંઘતા બાળક અને બ્રાહ્મણી પર પડી. બ્રાહ્મણીના મોંમાંથી ફીણ નીકળતા હતા. એનું આખું શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું. સાધુઓ તો બ્રાહ્મણીને આ હાલતમાં જોઈ ખૂબ જ નવાઈ પામ્યા. તેમણે તરત જ બેભાન બ્રાહ્મણીને તથા બાળકને લઈ પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પછી ગુરુ તથા ગુરુપત્નીએ ઔષધ ઘૂંટીને બ્રાહ્મણીના દંશ પર લગાવ્યું. લીમડો વાટી તેને પીવડાવ્યો. તેને વારંવાર ઉલટી થવા માંડી. થોડી વાર થતાં બ્રાહ્મણી ભાનમાં આવી અને પોતાને તથા પોતાના બાળકને એક આશ્રમમાં નિહાળ્યા. તેણે પોતાની સામે ગુરુ તથા ગુરુપત્નીને જોયા. તેણે અશ્રુભીની આંખે બંને જણાનો ખૂબ જ આભાર માન્યો. બે ત્રણ દિવસ બાદ બ્રાહ્મણી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ એટલે તેણે આશ્રમમાંથી વિદાય લેવાનું વિચાર્યું. ગુરુપત્નીએ તેને પૂછ્યું, હે દીકરી, તું કોણ છે અને આવા ભર જંગલમાં કેમ સૂતા હતા? બ્રાહ્મણી ગુરુપત્ની આગળ ખૂબ જ રડવા લાગી અને તેણે પોતાની વીતકથા કીધી. બ્રાહ્મણીનું દુઃખ સાંભળી ગુરુપત્નીને તેની ઉપર ખૂબ જ દયા આવી. તેમણે બ્રાહ્મણીને પોતાના આશ્રમમાં જ રોકી લીધા. તેમણે બ્રાહ્મણીને કહ્યું, દીકરી, તું માં હિંગળાજનું વ્રત કર. આદ્યશક્તિમાં હિંગળાજ આદિ અનાદિ સર્વોપરી શક્તિ છે. સર્વ દેવીઓમાં માં હિંગળાજ મહાદેવી છે. તેણે હિંગુડાસુર જેવા અસુરને પણ મુક્તિ આપીને તાર્યો છે. માં હિંગળાજ જરૂર તારું દુઃખ દૂર કરશે. માં હિંગળાજ ખૂબ જ દયાળુ છે. પછી ગુરુપત્નીએ બ્રાહ્મણીને માં હિંગળાજના વ્રતની વિધિ જણાવી. બ્રાહ્મણીએ હિંગળાજ માનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગુરુવારના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. વ્રત કરતાની સાથે જ માં હિંગળાજે બ્રાહ્મણીના પતિને એનો પરચો બતાવ્યો. બ્રાહ્મણીનો પતિ ઘણા સમયથી શહેરમાં ગયો હતો. તેને કોઈ કામકાજ આવડતું ન હતું, તેથી તે આખો દિવસ નાની મોટી મજૂરી કરીને પેટ ભરતો અને રાત્રે કોઈ ધર્મશાળા કે મંદિરના ઓટલે પડી રહેતો. જ્યારથી બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું તે ગુરુવારે બ્રાહ્મણ સંધ્યા સમયે એક વણિકનો સામાન ઉંચકીને દુકાને મૂકવા ગયો. મજૂરીના પૈસા લઈ બ્રાહ્મણ ખૂબ જ થાકી ગયો હોવાથી દુકાનના ઓટલા પર જ બેસી ગયો. તેણે દુકાનદાર પાસેથી પાણી માંગીને પીધું. દુકાન સાવ નાની અને મામૂલી હતી. તે દુકાન પર આખો દિવસ માંડ 10-12 ગ્રાહકો આવતા, પણ તે દિવસે બ્રાહ્મણ દુકાનના ઓટલા પર બેઠો કે ગ્રાહકી ખૂબ જ વધી ગઈ. તેનો બધો જૂનો પડી રહેલો માલ થોડી જ વારમાં વેચાઈ ગયો. આખા મહિનાનો વકરો તે જ દિવસે થઈ ગયો. આ જોઈ દુકાનદાર તો ખૂબ જ અચરજ પામ્યો. તેને થયું કે નક્કી આ બધું ઓટલે બેઠેલા માણસના પગલાને પ્રતાપે જ થયું છે. તેણે તરત જ બ્રાહ્મણને અંદર બોલાવી બેસાડ્યો અને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? બ્રાહ્મણે પોતાની ઓળખાણ આપીને કહ્યું, હું બીજા ગામેથી અહીં મજૂરી કરવા આવ્યો છું. આખો દિવસ મજૂરી કરી તેનાથી પેટ ભરી ગમે ત્યાં પડ્યો રહું છું. હમણાં ખૂબ થાકી ગયો હોવાથી તમારી દુકાનના ઓટલે આરામ કરવા બેઠો. હવે ચાલ્યો જઈશ. વણિકે કહ્યું, ભાઈ, જો તમને વાંધો ન હોય તો મારી દુકાનમાં નોકરી કરો. હું તમને મહિનાનો બાંધ્યો પગાર આપીશ અને રહેવા માટે મારે ઘેર એક નાની ઓરડી ખાલી કરી આપીશ. આ સાંભળી બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો. તેણે તરત જ હા પાડી દીધી. વણિક તેને લઈ પોતાને ઘેર ગયો અને પેટ ભરીને જમાડ્યો. બીજા દિવસે બંને જણા સાથે દુકાને આવ્યા. બ્રાહ્મણ દુકાનમાં નાનું મોટું કામ કરવા લાગ્યો. દુકાનમાં તેના રહેવાથી એ દિવસે પણ ખૂબ જ ઘરાકી થઈ. દુકાનનો મોટા ભાગનો માલ વેચાઈ ગયો. 2 મહિનાની કમાણી એક જ દિવસમાં થયેલી જોઈ વાણિયાને હવે પાક્કી ખાતરી થઈ ગઈ કે આ માણસ સારા પગલાનો છે. તેને અહીંથી ન જવા દેવાય. પછી રાત થતાં બંને જણા સાથે જ ઘેર ગયા. વણિક બ્રાહ્મણને પણ પોતાના ઘેર જ જમાડતો અને તેને રહેવા માટે એક ઓરડી ખાલી કરી આપી. થોડા દિવસોમાં તો વાણિયાની દુકાનમાં ઘરાકોની લાઈન થવા લાગી. બ્રાહ્મણ પણ વાણિયાની દુકાનમાં ઈમાનદારીથી કામ કરવા લાગ્યો. બધા વાણિયાની દુકાનની વસ્તુ ખરીદવાનો જ આગ્રહ રાખવા લાગ્યા. એક દિવસે વાણિયાએ બ્રાહ્મણને પોતાનો ભાગીદાર બનાવવા જણાવ્યું. બ્રાહ્મણ તો આ સાંભળી ખૂબ જ ગડગડો થઈ ગયો. તેણે તો સપનામાંય વિચાર્યું નહોતું કે તેનું નસીબ આવું પલટી ખાશે. એ તો રાજી રાજી થઈ ગયો. બ્રાહ્મણીના વ્રતના 6 ગુરુવાર ગયા હશે કે ત્યાં તો વાણિયાની દુકાન એક મોટી પેઢી જેવી થઈ ગઈ. વાણિયાએ બીજા 3-4 નોકરોને પોતાને ત્યાં કામ કરવા રાખ્યા. બ્રાહ્મણની હાલત પણ હવે સુધરી ગઈ. તે પણ એક મકાન અલગ રાખી રહેવા લાગ્યો. પૈસો આવતા તેના કપડા તથા શરીરમાં પણ ફેરફાર આવી ગયો. આ વાણિયાની પેઢી પરથી જ તે નગરનો રાજા, પ્રધાન, સેનાપતિ અને બીજા મોટા શ્રીમંતનો માલ મંગાવતા. ધીરે ધીરે પેઢી પણ બરાબર જામી ગઈ અને બ્રાહ્મણ પાસે ઘણું ધન ભેગું થઈ ગયું. એક દિવસ તેને પોતાની પત્ની અને પુત્રની ખૂબ જ યાદ આવી ગઈ. તેણે વાણિયાને પોતાને ગામ જવાની વાત કરી. વાણિયા કહ્યું, તમે આ લગ્ન ગાળો પતિ જવા દો, પછી નિરાંતે જજો અને ભાભી તથા ભત્રીજાને તેડીને લઈ આવજો. તે પણ ઘણા સમયથી તમારાથી અલગ રહે છે. આ બાજુ બ્રાહ્મણીએ આશ્રમમાં રહી માં હિંગણાજનું નવ ગુરુવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી પૂરું કર્યું. હવે દસમા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી ગુરુપત્નીએ તેને કહ્યું, દીકરી, તું બાજુના નગરમાં જઈ નવ સ્ત્રીઓને માં હિંગળાજનો પ્રસાદ લેવા આમંત્રણ આપી આવ, જેથી તારું વ્રત પૂરું થઈ જાય. દસમા ગુરુવારના આગલા દિવસે સાંજે બ્રાહ્મણી પોતાના પુત્ર રામને લઈ નગરમાં સ્ત્રીઓને આમંત્રણ આપવા નીકળી. એ સમયસર ત્યાં પહોંચી પણ નગરના દ્વાર તો બંધ હતા. તેને ખૂબ જ ઢમાઈ લાગી. તેણે બહાર ઉભેલા દરવાજાને પૂછ્યું, ભાઈ, હજુ તો રાતનો પ્રથમ પહર છે, છતાં દરવાજા કેમ બંધ થઈ ગયા? દરવાને કહ્યું, આ નગરના રાજા આજે સાંજે જ મૃત્યુ પામ્યા છે. આ રાજાને કોઈ સંતાન નથી. સવારે કોઈ નવો રાજા રાજગાદી સંભાળે પછી જ આ દરવાજા ખુલશે. દરવાની વાત સાંભળી બ્રાહ્મણી મૂંઝાઈ ગઈ. તેને થયું કે હવે શું કરું, આમંત્રણ આપ્યા વગર પાછું કેમ જવું? તેણે વિચાર્યું કે સવારે વહેલા દરવાજા ખુલતા જ પોતે નગરમાં જઈ આમંત્રણ આપી આવશે. એમ નક્કી કરી તે પોતાના પુત્ર સાથે દરવાજા બહાર જ સૂઈ ગઈ. સવાર થતાં પ્રધાન, સેનાપતિ, રાજપુરોહિત તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિવાજ પ્રમાણે હાથણીને શણગારવામાં આવી. એની સૂંઢમાં સોનાનો કળશ મૂક્યો. પછી હાથણીને મહેલ આગળથી છોડી મૂકવામાં આવી. હાથણી ધીરે ધીરે આગળ ચાલવા માંડી. તેની પાછળ આખો રસલો નીકળ્યો. હાથણી આખું બજાર ફરતી ફરતી બંધ દરવાજા પાસે આવીને ઊભી રહી. તે પોતાની સૂંઢ વડે દરવાજાને ધક્કા મારવા લાગી. પ્રધાને તરત જ દરવાજા ખોલાવ્યા. દરવાજા બહાર બ્રાહ્મણી અને તેનો પુત્ર રામ બેઠા હતા. હાથણી દરવાજા બહાર આવી બ્રાહ્મણીના પુત્ર રામ ઉપર કળશ ઢોળ્યો. તરત જ રાજપુરોહિત ત્યાં આવી રામના કપાળે રાજતિલક કર્યું. તેના માથે રાજમુકુટ મૂક્યો. બધા બાળ રાજાનો જય જયકાર કરવા લાગ્યા. બ્રાહ્મણી તો આ બધું જાણે એક સ્વપ્ન હોય તેમ માનવા લાગી. તેની આંખમાંથી હર્ષના અવિરત આંસુ વહેવા લાગ્યા. રામ તથા માતાને સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરાવ્યા. પછી બંનેને અંબાડીમાં બેસાડી સવારી બજાર આગળથી નીકળી. બધા નગરના નવા બાળ રાજાને જોવા રસ્તાની બંને બાજુએ ઊભા રહી ગયા. બધા નવા બાળ રાજા ઉપર ફૂલો વરસાવવા લાગ્યા. બ્રાહ્મણી તો ખૂબ જ હરખાઈ ઉઠી. તે આજુબાજુ ઊભેલી મેદનીને જોવા લાગી. તે મેદનીમાં બ્રાહ્મણ પણ હતો. બ્રાહ્મણે પોતાના પુત્ર તથા પત્નીને અંબાડીમાં બેઠેલા જોઈ ખૂબ જ નવાઈ પામ્યો. તે તો હરખભેર તેમની તરફ દોડવા લાગ્યો. અચાનક બ્રાહ્મણીની નજર પોતાના પતિ બ્રાહ્મણ પર પડતા તેણે હાથણીને ઊભી રખાવી અને પોતે નીચે ઉતરી બ્રાહ્મણના પગમાં પડી. પછી પુત્ર રામ પણ નીચે ઉતરી પોતાના પિતાને પગે લાગ્યો. બ્રાહ્મણીએ પ્રધાન તથા બીજા માણસોને પોતાના પતિની ઓળખાણ આપી. પ્રધાન, સેનાપતિએ બ્રાહ્મણને પણ અંબાડીમાં બેસાડી દીધો. પછી વાજતે ગાજતે સવારી આખા નગરમાં ફરી રાજદરબારમાં આવી પહોંચી. પછી બાળરાજાને રાજગાદી પર બેસાડી તેની વિધિ કરવામાં આવી. બ્રાહ્મણ તથા પ્રધાને નગરનો રાજવહીવટ સંભાળી લીધો. પછી બ્રાહ્મણીએ ધામધૂમથી માં હિંગળાજના વ્રતનું ઉજવણું કર્યું. તેણે નગરમાં મોટું હિંગળાજમાનું મંદિર પણ બંધાવ્યું. તેણે ઠેર ઠેર માં હિંગળાજનો મહિમા કહી સંભળાવ્યો. માં હિંગળાજના વ્રતનો મહિમા સાંભળી નગરની દરેક સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી. બ્રાહ્મણ, બ્રાહ્મણી પોતાના પુત્ર રામ સાથે સુખથી રાજ્ય ભોગવવા લાગ્યા. હે માં હિંગળાજ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌ નર નારીને ફળજો. અસ્તુ.
આવી જ બીજી વ્રત કથાઓ તમે સાંભળી શકશો htsmartcast.com પર અને બીજા લીડિંગ ઓડિયો પ્લેટફોર્મ્સ પર. ફીવર FM ઓફિશિયલના નામથી તમે અમને સોશિયલ મીડિયા પર પણ મળી શકશો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર મારી સાથે ટચમાં રહેવા માટે RJ નિશિતા નામથી સર્ચ કરજો. ફોર મોર પોડકાસ્ટ લોગ ઓન ટુ htsmartcast.com ઓર સુનો નયે નજરિયે સે.
તમે સાંભળી રહ્યા છો વ્રત કથાઓ RJ નિશિતા સાથે.
आप सुन रहे हैं HD Smartcast और ये था Fever FM Production. HD Smartcast.